நமோ அரிஹந்தானம், நமோ சித்தானம், நமோ அயரியானம், நமோ வஜ்ராயானம், உலோய சவசாஹூனம், ஜி ஸ்வரூப சமஜா வினா பாம்யோ துக்க அனந்த் சஞ்சாவியூதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன். આપણી ચર્ચા જીનાગમના એક અત્યંત મહત્વપૂર્ણ વિષય ઉપર ચાલી રહી છે, જેનું નામ છે આઠ કર્મ. કર્મ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે થોડા ટાઈમથી. એમાં આપણે ઘણી બધી ચર્ચા હમણાં સુધી જોઈ. મૂળ કર્મ કોને કહેવાય, કર્મનું સામાન્ય સ્વરૂપ શું છે, દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મનું સ્વરૂપ, અને ગયા વખતે આપણે જ્યારે કર્મો બંધાય છે જીવના વિકારી પરિણામનું નિમિત્ત પામીને, તો જીવના વિકારી પરિણામનું નિમિત્ત પામીને જ્યારે કર્મનો બંધ થાય છે એ સમયે એ આવેલા કર્મોમાં પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધ કેવી રીતના પડે છે, એનું શું સ્વરૂપ છે, એની આપણે ચર્ચા કરી હતી. તો મૂળ બે વિષય આપણે હમણાં સુધી પૂરા થયા છે, દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મનું સ્વરૂપ અને પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધનું સ્વરૂપ. હવે આપણે આજે જે કર્મના ભેદ છે, દ્રવ્ય કર્મના જે ભેદ છે, એ ભેદની આપણે ચર્ચા પ્રારંભ કરીએ છીએ. આજે આપણે જ્ઞાનાવરણીય કર્મ અને સમય રહેશે તો દર્શનાવરણીય કર્મની પણ ચર્ચા કરશું. સૌથી પહેલા આ કર્મની જે ચર્ચા છે એ પ્રારંભ કરું એની પહેલા ઘણા બધાને પ્રશ્ન થઈ શકે કે અમને તો દ્રવ્ય કર્મ દેખાતા નથી, તો અમે કેવી રીતના માનીએ કે દ્રવ્ય કર્મ નામની વસ્તુ છે? દ્રવ્ય કર્મ નથી દેખાતા, કારણ કે એ સૂક્ષ્મ છે, એ વાત એકદમ સત્ય છે. પરંતુ નો કર્મ તો દેખાય છે, નો કર્મ દેખાય છે ને, શરીર, ઘર, કુટુંબ, પરિવાર, બદલતી પરિસ્થિતિઓ, બદલતી પરિસ્થિતિઓ, બાહ્યમાં દ્રવ્ય ક્ષેત્ર, કાળભાવમાં પરિવર્તન, સંયોગનો વિયોગ, ઈષ્ટનો સંયોગ, ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, અનુકૂળ પરિસ્થિતિ, પ્રતિકૂળ પરિસ્થિતિ, આ બધી પરિસ્થિતિઓ તો દેખાય છે. તો જે આ પરિસ્થિતિઓ દેખાય છે એના આધારે દ્રવ્ય કર્મનો નિર્ણય થાય છે, વ્યક્તના આધારે અવ્યક્તનો નિર્ણય થાય છે. એક પોઈન્ટ, આ એક ત્રણ પોઈન્ટ કહું છું તમને. દ્રવ્ય કર્મ દેખાતા નથી, નો કર્મ દેખાય છે અને ભાવ કર્મ વેદનમાં આવે છે. આઈ થિંક યુ આર વેરી ક્લિયર વિથ ધ કોન્સેપ્ટ ઓફ દ્રવ્ય કર્મ, નો કર્મ એન્ડ ભાવ કર્મ. ભાવકર્મ વેદનમાં આવે છે, ભાવકર્મ પણ નથી દેખાતા, પરંતુ એ અનુભવમાં આવી રહ્યા છે. આત્મામાં પ્રતિ સમય ઉત્પન્ન થવાવાળા જે મોરાગ દ્વેષના પરિણામ છે, જેને ભાવકર્મ કહેવામાં આવે છે, એ ભાવકર્મ વેદનમાં આવે છે, ફીલ થાય છે, અનુભવાય છે, વેદાય છે, જણાય છે. કોઈ સમજાય છે? તો ભાવકર્મ ફીલ થાય છે, વેદનમાં આવે છે. દ્રવ્ય કર્મ સૂક્ષ્મ છે, તે દેખાતા નથી, અને નો કર્મ દેખાય. તો એવી વાત છે કે જ્યારે એક ફોટો પાડીએ ને, તો દ્રવ્ય કર્મ છે ને, એ દ્રવ્ય કર્મ એક કેમેરો છે, ભાવ કર્મ ક્લિક છે, અને નો કર્મ ફોટો છે. પાછું બોલું છું, દ્રવ્ય કર્મ શું છે? દ્રવ્ય કર્મ કેમેરો છે. જેવી રીતના આપણે રસ્તા પર જતા હોઈએ, ગાડી ચલાવતા હોઈએ, હવે ઓલા કેમેરા લાગે છે ને, સમજે, કેમેરા લાગેલા હોય છે ને, એ દ્રવ્ય કર્મ એક કેમેરો છે, અને ભાવ કર્મ એક ક્લિક છે. તમે ગલતી કરી અને ફોટો પડ્યો, અને જે ફોટો પડ્યો એ નો કર્મ છે. પોઈન્ટ સમજાય છે? ફોટો પડ્યો એ નો કર્મ છે. જે ઘર, કુટુંબ, પરિવાર, સહયોગ આદિ બાહ્ય દેખાય છે એના ઉપરથી એ ફોટો છે, ફોટો, એના ઉપરથી ભાવ કર્મની ક્લિક અને દ્રવ્ય કર્મ જે કેમેરો છે એ સિદ્ધ થાય છે. કારણ કે ભાવ કર્મ વગર, એક ક્લિક વગર તો ફોટો પડે નહીં, અને ફોટો શેમાં પડે? તો કે કેમેરામાં પડે, બરાબર છે? તો દ્રવ્ય કર્મ કેમેરો છે, ભાવ કર્મ ક્લિક છે અને નો કર્મ શું છે? તો કે નો કર્મ એ ફોટો છે. આપણે ઘણી બધી ચર્ચા એકચ્યુઅલી કર્મ વિશે કરી લીધી છે. પ્રત્યેક સમયે જીવના ભાવ કર્મનું નિમિત્ત પામીને, જીવના મોરાગ્વેશના પરિણામનું નિમિત્ત પામીને, પ્રત્યેક સમયે અનંત કર્મ પરમાણુઓ જીવ સાથે બંધાય છે, જેને શાસ્ત્રીય ભાષામાં એક સમય પ્રબદ્ધ કર્મ કહેવાય છે. બરાબર છે? એક કર્મ બંધાય છે પ્રત્યેક સમય. પ્રત્યેક સમયે 8 કર્મનો ઉદય ચાલે છે અને પ્રત્યેક સમયે 8 કર્મમાંથી 7 કર્મ બંધાય છે. આયુ કર્મ ક્યારેક ક્યારેક બંધાય છે. તો 8 કર્મનો ઉદય છે, 7 કર્મનો બંધ છે અને 8 કર્મની સત્તા છે. આપણે આ ટોપિક પણ જોયો હતો, બંધ ઉદય અને સત્તાનો વિષય પણ આપણે જોયો હતો. તો પ્રત્યેક સમયે જીવના પરિણામનું નિમિત્ત પામીને 7 કર્મ બંધાય છે, 8 કર્મનો ઉદય ચાલે છે. પ્રત્યેક સમયે જીવને 8-8 કર્મનો ઉદય ચાલે છે. હવે એ આખી જે વાત છે એ વાત આપણે હવે કર્મના ભેદ પ્રભેદના માધ્યમથી શીખવાની છે. હું તમને એક જ ઇન્સિડન્ટમાં ઘટિત કરીને બતાવીશ કે 8 કર્મનો ઉદય કેવી રીતના ચાલે છે. બરાબર છે? આ તો દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મની વાત. પ્રત્યેક સમયે જીવની પર્યાયમાં મોરાગ્વેશના પરિણામ, પ્રત્યેક સમયે મોરાગ્વેશના પરિણામનું નિમિત્ત પામીને નવીન કર્મનો બંધ, અને પ્રત્યેક સમય પૂર્વના મોરાગ્વેશના પરિણામનું નિમિત્ત પામીને જે કર્મ બંધાયા છે એનો ઉદય. ઉદય નવીન કર્મનો બંધ, જૂના કર્મનો ઉદય, નવીન રાગદ્વેષના પરિણામ, એવરીથિંગ ઇઝ ગોઈંગ સાઇમેન્ટેનિયસલી. સમય ભેદ નથી એમાં. પૂર્વ કર્મનો ઉદય એમાં જોડાઈને ભાવ કર્મ, ભાવ કર્મનું નિમિત્ત પામીને નવીન કર્મનો બંધ, એ બંધ સત્તામાં એ સત્તાનો કાળ પૂરો થતા કર્મનો ઉદય, ઉદયનો કાળ આવતા એનું ફળ, અને ફળ આપીને એનું ખરી જવું. ધીસ સાયકલ ઇઝ કન્ટિન્યુઅસલી ગોઈંગ ઓન. પકડજો, એક એક પોઈન્ટ પકડજો. બરાબર છે? તો શું વાત આપણે હમણાં સુધી કરી? દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મનું પ્રણમન ચાલે છે પ્રત્યેક સમય. હવે આનાથી મજેદાર વાત, આનાથી જોરદાર વાત. શું જોરદાર વાત? કે આવું કર્મનું પરિણમન થવા છતાં પણ, પરિણતિમાં મોરાગ્વેષના પરિણામ ચાલવા છતાં, દ્રવ્ય કર્મનો ઉદય પ્રત્યેક સમય આવવા છતાં, નવીન કર્મનો બંધ થવા છતાં, નો કર્મની પરિસ્થિતિઓમાં ફેરફાર થવા છતાં, શરીર આદિ પરદ્રવ્યમાં પરિણમન થવા છતાં, હેરફેર થવા છતાં, બદલાવ થવા છતાં, આ બધાથી ભિન્ન, અલગ, ન્યારો, જુદો, અત્યંત નિરાલો એવો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા આ બધાથી, દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મથી અંદરમાં અપ્રભાવિત, શુદ્ધ, નિત્ય, ત્રિકાળ, એકરૂપ બિરાજમાન છે. એની દ્રષ્ટિ કરવાથી આ સાયકલ તૂટશે. આ જે સાયકલ ચાલી રહ્યું છે એની દ્રષ્ટિ કરવાથી આ સાયકલ તૂટશે. ભાવ કર્મ થતા છૂટશે, ભાવ કર્મ થતા અટકશે, મોરાગ્વેષના પરિણામ થતા અટકશે. ત્યારે કે જયારે આપણે આપણા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની, જયારે આપણે આપણા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની દ્રષ્ટિ કરશું. બરાબર? તો આ રીતે આપણે પાછું 4 વાત સમજ્યા. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એનાથી ભિન્ન દ્રવ્ય કર્મ જે દેખાતા નથી, નો કર્મ જે દેખાય છે, ભાવ કર્મ જે વેદાય છે, ભાવ કર્મ વિકૃત દશા છે આત્માની, દ્રવ્ય કર્મ પુદ્ગલનું પ્રણમન છે, અને નો કર્મ શરીર આદિ પર દ્રવ્ય છે, એ પણ મારાથી અત્યંત ભિન્ન છે. શું શીખડાવે છે આપણને દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ? કે તું આ ત્રણેયથી અપ્રભાવિત રહે, ત્રણેયનું પ્રણમન સ્વતંત્ર છે, તારા હાથમાં કોઈ કર્મનો ઉદય નથી, તારા હાથમાં કોઈ બાહ્ય પરિસ્થિતિમાં ફેરફાર કરવું નથી. શરીરનું પરણમન નક્કી છે, સંયોગનું પરણમન નક્કી છે, ઉદયોનું પરણમન નક્કી છે, ઘર કુટુંબ પરિવારનું પરણમન નક્કી છે. હરેક દ્રવ્યના હરેક ગુણની હરેક પર્યાય નક્કી છે. કેટલી નિર્ભરતા આવી જાય આ સિદ્ધાંત સમજતા. સમસ્ત પ્રકારના જે દોષારોપણ છે ને, બ્લેમ ગેમ, સમસ્ત પ્રકારની જે નિમિત્તાધીન દ્રષ્ટિ છે ને, એ નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટી જાય, સંયોગાધીન દ્રષ્ટિ છૂટી જાય, કોઈ પણ પ્રકારનું કર્તૃત્વ ન રહે, અકર્તા સ્વભાવની દ્રષ્ટિ થાય, નિર્ભરતા આવે, નિર્ભયતા આવે, નિશંકતા આવે, નિરાકુરતા આવે, શાંતિ અને સમાધાન વર્તે. કારણ કે મારા હાથમાં કોઈ પણ પરપદાર્થનું પરણમન નથી. એક એક સમયની પર્યાય સત છે, એક એક સમયનું પરણમન સત છે. સત છે એ સતને કોઈ બદલી શકે એમ નથી. બરાબર? તો આ રીતે આપણે વાત કરી. શું વાત કરી આપણે? કે આઠ કર્મના ઉદયની વચ્ચે પણ, નવીન બંધાતા કર્મોની વચ્ચે પણ અને ભાવ કર્મની વચ્ચે પણ તારું સ્વરૂપ આ બધાથી અત્યંત ભિન્ન છે એનો વિશ્વાસ કરવો એ તારું કર્તવ્ય છે. એ તારા હાથમાં છે, બીજું કાંઈ તારા હાથમાં નથી. ઉદયોમાં ન જોડાવું એ તારા હાથમાં છે. ઉદયોમાં જોડાવું નહીં અને સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ કરવી એ તારા હાથમાં છે. તારા સ્વભાવનો નિર્ણય કરવો એ તારા હાથમાં છે. હરેક દ્રવ્યનું, હરેક સમયનું, હરેક પ્રણમન ક્રમબદ્ધ છે એનો નિર્ણય કરવો એ તારા હાથમાં છે. પોઈન્ટ પકડજો. હું કોઈ પર પદાર્થમાં ને પર દ્રવ્યમાં ફેરફાર નથી કરી શકતો એવો વિશ્વાસ લાવો એ તારા હાથમાં છે. મેં હમણાં ગઈકાલના જ ગુણસ્થાનના સ્વાધ્યાયમાં કે કોઈ સ્વાધ્યાયમાં એક વાત કહી હતી કે આપણે એમ કહીએ કે જે થાય છે ને બધું સારા માટે જ થાય છે. ઘણી વાર ઘણા લોકો એ વાક્ય બોલતા હોય છે કે જે થાય છે બધું સારા માટે થાય છે, અને એ જ અમારી પોઝિટિવિટી છે, એ જ અમારું પોઝિટિવ થિંકિંગ છે. જે થાય છે બધું સારા માટે થાય. ઘણા અજ્ઞાની જીવ તો એમ બોલતા હોય આ ભગવાનની ઈચ્છા હતી એટલે આમ થયું, ભગવાનની ઈચ્છા હતી, ભગવાનની ઈચ્છા હતી એટલે થયું, જે થાય છે એ સારા માટે થાય છે. આ પોઝિટિવિટી નથી. પોઝિટિવ થિંકિંગ શું છે બોલો? ગુરુદેવના શિષ્ય શું વિચારે? શું વિચારવું જોઈએ? આપણી વિચારધારા કેવી હોવી જોઈએ? આપણી ચિંતનધારા કેવી હોવી જોઈએ? જે થાય છે સારા માટે થાય છે એમ એ હોવી જોઈએ. આપણી ચિંતનધારા શું હોવી જોઈએ? કે જે થાય છે એ થવા યોગ્ય થાય. આ પોઝિટિવિટી છે, આ પોઝિટિવ થિંકિંગ છે. જે થાય છે એ થવા યોગ્ય થાય છે. જે થાય છે થવાનું હતું એટલે થયું, એમ જ થયું, જે થવાનું હતું એવો નિર્ણય કરવો એ પોઝિટિવિટી છે. ક્રમબદ્ધનો નિર્ણય કરવો એ પોઝિટિવ થિંકિંગ છે. કર્મના ઉદયમાં ન જોડાવવું એ પોઝિટિવિટી છે. પોઈન્ટ સમજાય છે? ઘણા એમ કે તમે કેટલું નેગેટિવ બોલો છો, આમ થઈ જશે, આમ થઈ જશે, ઈષ્ટનો વિયોગ થઈ જશે. પોઈન્ટ સમજાય છે? કર્મનો ઉદય આવી જશે તો આમ થઈ જશે, આમ થઈ જશે, આમ થઈ જશે, આમ થઈ જશે. આ નેગેટિવિટી નથી, આ સત્યનું ભાન કરાવવું છે. કર્મનો ઉદય આવવાનો છે, જે પ્રમાણે આવવાનો છે એનો વિશ્વાસ કરવો એ સત્યનું ભાન કરવું છે. પોઝિટિવ થિંકિંગ છે. પોઈન્ટ પકડજો એક એક વાત. દ્રવ્ય કર્મ, ન કર્મ, ભાવ કર્મમાં હું કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકવામાં સમર્થ નથી એવો નિર્ણય કરવો એ પોઝિટિવ થિંકિંગ છે. કોઈ પણ શરીરમાં બીમારી આવી જાય, બીમારીઓથી શરીર ઘેરાઈ જાય, પ્રેક્ટિકલ વિચારજો થોડું. ચિંતનનો ટાઈમ મળ્યો છે, વિરાધના નહીં કરો. આચાર્ય દેવ કે છે આરાધનામાં સમય લગાડો. વિરાધના નહીં કરો, તત્વની વિરાધના નહીં કરો, સિદ્ધાંતોની વિરાધના નહીં કરો, સિદ્ધાંતોનો અસ્વીકાર નહીં કરો. એક્સેપ્ટ કરો, સ્વીકાર કરો, સત્યનો સ્વીકાર કરો, સત્યનું ભાન કરો, સત્યનો નિર્ણય કરો. એનું નામ સેલ્ફ કોન્ફિડન્સ છે. આનાથી કોન્ફિડન્સ વધશે, સત્યના ભાનથી કોન્ફિડન્સ વધશે, વિલ પાવર વધશે, અંદરમાં પ્રગતિ દ્રઢ થશે, સ્ટ્રોંગ થશે. શું શું વિચારવું? કે જે થાય છે થવા યોગ્ય થાય છે. ભગવાનના જ્ઞાનમાં તો અનંતકાળ પહેલા આ દ્રવ્યની, આ સમયની, આ પર્યાય જણાવી ગઈ હતી. એનો કાળ આવ્યો ત્યારે પર્યાયનો ઉત્પાદ થયો, એ પર્યાયનો વ્યય થશે, એ ઉત્પાદ વ્યયની વચ્ચે દ્રવ્ય ધ્રુવ રહેશે એવો નિર્ણય કરવો એ પોઝિટિવિટી છે. બહુ ગજબનું તત્વ છે, બહુ બહુ નિરપેક્ષ તત્વ છે, બહુ નિરપેક્ષ સાધના આરાધના છે. કોઈ બાધક નથી અને બાહ્યમાં કોઈ સાધક નથી તારી માટે. કોઈ બાધક પણ નથી અને કોઈ સાધક પણ નથી. તારી આરાધના તો નિરપેક્ષ છે, કોઈના અધીન નથી, કોઈના પરાધીન નથી. શરીર આદિના પરાધીન નથી, અરે કર્મના ઉદયના પરાધીન નથી, અરે ક્ષયોક્ષમ જ્ઞાનના પરાધીન નથી. એ જ વાત આજે આપણે શીખવાની છે. પોઈન્ટ પકડજો, એક એક પોઈન્ટ પકડ. હમણાં સુધીના આપણે રિવિઝન કરી રહ્યા છે, ઓવરઓલ પાછો એનો સાર સમજી રહ્યા છે. જ્યાં સુધી આપણને અંદરથી દ્રઢતા ન આવે દ્રવ્ય કર્મ ન કર્મ ભાવ કર્મ ની, ત્યાં સુધી આપણે એનું ચિંતન કર્યા કરો. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? ત્યાં સુધી ચિંતન કર્યા કરો. જ્ઞાની ધર્માત્મા કોઈ પણ અંદરમાં થતા ભાવ કર્મથી ડરતા નથી, ગભરાતા નથી. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? કોઈ પણ અંદરમાં પ્રણામ થઈ જાય, શુભ અશુભ પ્રણામ, એ શુભ અશુભ પ્રણામના આધીન નથી થતા, એનાથી ડરતા નથી, એનાથી ગભરાતા નથી. અરે આશ્રવ તત્વથી ભિન્નતા અંદરમાં પ્રતિ સમય કરે છે, એનાથી ભિન્ન હું છું ભાઈ, એ વિભાવ છે, હું સ્વભાવ તત્વ, એ મારું કાંઈ ના બગાડી શકે. મલિનમાં મલિન પરિણામ હોય, અરે આકરામાં આકરો ઉદય હોય, ગમે તેવી બાહ્યમાં વિષમ પરિસ્થિતિ હોય, પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ગમે તેવા બદલાઈ ગયા હોય, પરંતુ મારી સાધના આરાધના કરવામાં હું અત્યંત સક્ષમ છું. આને કોન્ફિડન્સ કહેવાય, આને સેલ્ફ કોન્ફિડન્સ કહેવાય, આને પોઝિટિવિટી કહેવાય, આને રાઈટ એટીટ્યુડ કહેવાય, આને રાઈટ થિંકિંગ કહેવાય, આને સાચી દ્રષ્ટિકોણ કહેવાય, અને સાચી સોચ કહેવાય. સોચ જીનાગમ અને વસ્તુ સ્વરૂપના અનુકૂળ તારે કરવી જ પડશે. તારા ઉપયોગને વસ્તુ સ્વરૂપના બંધારણથી જોડવું જ પડશે. સુખી થવું હોય તો ઉદય તો આવવાના છે, ઉદય કોઈને નથી છોડવાના. એટલે કે ઉદય આવ્યા વગર નથી રહેવાના. જે બાઈંગા છે એ ઉદય તો આવવાના જ છે. અરે મુનિરાજોના જીવનમાં ઉદય આવે છે, સતીઓના જીવનમાં ઉદય આવે છે, જ્ઞાનીઓના જીવનમાં ઉદય આવે છે. કેટલા ઉદાહરણના માધ્યમથી આપણે વાત કેટલી વાર કરીએ છીએ કે ઉદય તો ઉદયનું કામ કરવાના છે. તારે સુખી થવું હોય તો ઉદયથી દ્રષ્ટિ ફેરવી ના. ગુરુદેશીના યોગસારજીના પ્રવચન તમે સાંભળશો, એટલી સરસ ગાથાઓ છે કે અરે ગ્રસ્ત જીવનમાં ધર્મની શરૂઆત થઈ શકે, ગ્રસ્ત જીવનમાં ધર્મની શરૂઆત થઈ શકે. ધર્મ ઊની જીવનમાં થાય એવું નથી એવું કોણે કીધું? ગ્રસ્ત જીવનમાં ધર્મની શરૂઆત થઈ શકે. સમ્યક દર્શનની પ્રાપ્તિ, સાચી શ્રદ્ધા, સાચી માન્યતા, સાચો અભિપ્રાય, સાચું જ્ઞાન, સાચી વિતરાગતા, શાંતિ, સમતા અંદરમાં પ્રગટ કરી શકવા માટે તું સક્ષમ છે. કોઈ બાધક નથી. અગર બાધક હોત તો કર્મનો ઉદય તો પ્રતિ સમય આવે છે. કેટલા બધા જીવો કર્મના વિષમ ઉદયોની વચ્ચે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને સ્થિર દશા પ્રાપ્ત કરી લે છે. કોણ બાધક છે? કો તું અટકે છે, તું રોકાય છે, તું જોડાય છે, તું એમાં એકત્વ કરે છે, તું એમાં મમત્વ કરે છે, એ બાધક છે. અધરવાઇઝ બાધક નથી કોઈ. કોન્ફિડન્સ અંદરથી બધા પોઈન્ટ. અમે ઘરમાં હોઈએ કે જંગલમાં હોઈએ કે અમે મંદિરમાં હોઈએ કે વનમાં હોઈએ, અમે ક્યાંય પણ હોઈએ, અમે ક્યાંય પણ હોઈએ, અમને વિશ્વાસ છે કે અમે અમારા સ્વભાવમાં છે. અમે અમારા સ્વભાવને ક્યારેય છોડ્યો નથી. અમારા સ્વક્ષેત્રને છોડીને અમે ક્યારેય ક્યાંય ગયા નથી. ઉપયોગ ઉપયોગવાનને છોડીને ક્યાંય જાય નહીં. અરે ઉપયોગમાં રાગાદી નથી, રાગાદીમાં ઉપયોગ નથી. રાગાદી રાગાદીમાં છે, દ્રવ્ય કર્મ દ્રવ્ય કર્મમાં છે, ન કર્મ ન કર્મમાં છે. આત્મામાં રાગાદી ભાવ ને ઉપયોગમાં રાગાદી ભાવ નથી. ઉપયોગમાં તો ઉપયોગ છે. કેટલી ગજબની વાત છે. હવે કોણ ડરાવે જીવને? કોણ વિચલિત કરી શકે જીવની માન્યતાને? અગર વસ્તુ સ્વરૂપની અનુકૂળ માન્યતા છે તો કોઈ એને વિચલિત કરી શકવામાં સમર્થ નથી. બરાબર છે? ચલો હવે આપણે બહુ જ સરસ જે આઠ કર્મ છે એ આઠ કર્મની આપણે થોડી સંક્ષેપમાં ચર્ચા કરીએ. ઇન શોર્ટ આપણે આઠે આઠ કર્મની ચર્ચા કરીશું. સૌથી પહેલી ચર્ચા છે જ્ઞાનાવરણ્ય કર્મ. ઘાતી કર્મ ચાર છે ને, ઘાતી કર્મ. ગયા વખતે મેં ઘાતી કર્મ અને અઘાતી કર્મની પણ ખૂબ ચર્ચા કરી હતી. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય, બહુ સરસ વિષય ગયા વખતે આવ્યો હતો કે કર્મ બલવાન છે કે જીવ બલવાન છે. જેને જેને સાંભળ્યું હશે ને ખ્યાલ હશે લાસ્ટ ટાઈમનો વિષય, જીવ બલવાન છે કે કર્મ બલવાન છે. અને બીજો એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ખાલી પોઈન્ટ કહું છું, હવે એના વિશ્લેષણમાં જઈશ તો પછી આખો કલાક નીકળી જશે. જીવ બલવાન છે કે કર્મ બલવાન છે, એના ઉપર સુંદર ચર્ચા ગયા વખતે થઈ હતી. પોઈન્ટ સમજાય છે? મને પર્સનલી બહુ મજા આવી, કોન્ફિડન્સ ખૂબ વધે અંદરમાં. પોઈન્ટ સમજાય છે? જીવ બલવાન છે કે કર્મ બલવાન છે. સેકન્ડ પોઈન્ટની આપણે જે ચર્ચા ગયા વખતે કહી હતી એ ચર્ચામાં આપણે એ વાત કહી હતી કે કર્મનો ઉદય એની મર્યાદા એની સીમા ક્યાં સુધી છે. આ પણ બહુ અદભુત ચર્ચા હતી. આ ક્રીમ ચર્ચા છે કર્મ ફિલોસોફીની. આ કર્મ સિદ્ધાંતની નિર્ભયતાની ક્રીમ વાતો છે. કર્મના ઉદયની મર્યાદા ક્યાં સુધી છે બોલો, ક્યાં સુધી છે? કર્મના ઉદયની સીમા ક્યાં સુધી છે? એ ઉદય ક્યાં સુધી આવી શકે છે? એની એન્ટ્રી ક્યાં સુધી છે? એનું પ્રણમન ક્યાં સુધી છે? નિમિત્ત નિમિત્ત છે ભાઈ, વ્યવહારની વાત છે. એ કર્મના ઉદયની મર્યાદા નવ કર્મ સુધી છે. દ્રવ્ય કર્મ ના ઉદયની મર્યાદા નવ કર્મ સુધી છે, સંયોગ સુધી છે, શરીર સુધી છે. પોઈન્ટ સમજાય છે? અઘાતી કર્મ મૂળ તો અઘાતી કર્મ ના ઉદયની મર્યાદા ક્યાં સુધી છે? કો શરીરના શસ્ત્ર ટુકડા કરી નાખે, રોગોથી શરીર ઘેરાઈ જાય, અઘાતીમાં અસાતા વેદનીનો ઉદય હોય તો. પોઈન્ટ સમજાય છે? વિષમ પરિસ્થિતિઓ બહારમાં પ્રતિકૂળ આવી જાય, જે તમે એક્સ્ટ્રીમ વિચારી શકો, તમે એક્સ્ટ્રીમ વિચારો, એક્સ્ટ્રીમ વિચારી શકેલું વિચારો, શરીરને ઘાણીમાં પીલી દે, રૂ બાંધીને, રૂ લપેટીને, પોઈન્ટ સમજાય છે, બાળી નાખે, ગરમ ગરમ આભૂષણ પહેરાવે, ગરમ ગરમ માથા ઉપર સીગડી મૂકે, ત્રણ દિવસ સુધી મરેલો સર્પ પડ્યો રહે. બોલો, કેન યુ ઇમેજીન સમથિંગ મોર દેન ધીસ? દેન ઇમેજીન વોટ એવર યુ કેન ઇમેજીન, યુ ઇમેજીન વિષમમાં વિષમ પરિસ્થિતિ, ધન દોલત લૂંટાઈ જાય, પરિવાર બરબાદ થઈ જાય, વિયોગ થઈ જાય. સમજાય છે? પરિવારનો વિયોગ થઈ જાય, ધન દોલત બરબાદ થઈ જાય, લૂંટાઈ જાય, ઘરમાંથી કોઈ કાઢી મૂકે, બાંધી દે, મારી દે, આ કરે તે કરે. તમે નરકની પરિસ્થિતિ જો, તમે મનુષ્ય ગતિના દુઃખ જો, મનુષ્ય ગતિના દુઃખ પણ તમે જોશો તો તમે હલી જશો. કેવા કેવા શરીરની પ્રાપ્તિ થાય છે, કેવા કેવા રોગો જીવને આવે, શરીરમાં આવે છે. પોઈન્ટ સમજાય છે? તો એ પોઈન્ટ એ છે કે એ શરીર સુધી, સંયોગ સુધી, બાહ્ય નો કર્મ સુધી દ્રવ્ય કર્મની મર્યાદા છે, એનાથી આગળની મર્યાદા નથી. બોલો, આ બધાની વચ્ચે આત્માને શું થયું? કો આવી વિષમ પરિસ્થિતિની વચ્ચે આત્મદ્રવ્યને શું થયું? કો કોઈ અડી શક્યું આત્મદ્રવ્યને? પોતાને, મને, મને આત્મદ્રવ્યને એટલે મને કોઈ અડી નથી શકતું, કોઈ સ્પર્શી નથી શકતું, કોઈ ઉદય પહોંચી નથી શકતો. એવું બળ લો અંદરથી, એવું અંદરથી બળ લો કે હું તો આ બધાની વચ્ચે, જેવી રીતના કાદવમાં હીરો પડી ગયો હોય તો હીરો તો હીરો છે, હીરામાં કાદવનો પ્રવેશ નથી, એવી રીતના બધા કાદવોની વચ્ચે, દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મની વચ્ચે મારું સ્વરૂપ તો ચૈતન્ય હીરલો, તો ચૈતન્ય હીરલો છે. એમાં કોઈ વિકાર, કોઈ સંયોગ, કોઈ ઉદય, કોઈ કર્મનો પ્રવેશ નથી થયો. આ પોઈન્ટની આપણે ચર્ચા કરી હતી. જ્ઞાનાવરણીય કર્મ ચાલુ કરું છું. ઘાતી કર્મ, અઘાતી કર્મ. ઘાતી કર્મનો સીધો સંબંધ આત્માના ગુણો સાથે છે, સામાન્ય હમણાં એ સમજો. એની પરિભાષા બહુ વિસ્તારવાળી છે, એ પરિભાષા આપણે પછી લેશું, કારણ કે એમાં અનુજીવી ગુણ, પ્રતિજીવી ગુણ, એ બધા નવા શબ્દો છે, એ બધા ઇન્ડિવિજ્યુઅલ ટોપિક્સ છે, એની આપણે ચર્ચા ફ્યુચરમાં કરશું. પણ હમણાં સામાન્ય ખાલી એટલું સમજો કે ઘાતી કર્મનો ઉદય ડિરેક્ટલી આત્માને આવે છે અને અઘાતીનો ઉદય સંયોગોમાં આવે છે. બસ એટલું સમજો. અઘાતીનો સંબંધ, અઘાતી કર્મના ઉદયનો સંબંધ સંયોગ સાથે છે, અને ઘાતી કર્મના ઉદયનો જે સંબંધ છે એ જીવના ગુણો સાથે છે, જીવ સાથે છે, આત્મા સાથે છે, આત્માની પ્રણતિ સાથે છે, આત્માની પર્યાય સાથે છે, આત્માના ભાવ સાથે છે, આત્માના જ્ઞાન દર્શન શ્રદ્ધા ચારિત્ર સુખ વીર્ય આદિ ગુણો સાથે. એની આપણે ચર્ચા હવે પ્રારંભ કરીએ છીએ. ત્યારે સૌથી પહેલા આપણે ઘાતી કર્મની ચર્ચામાં સૌથી પહેલા આપણે જ્ઞાનાવરણીય કર્મની ચર્ચા કરીએ. જ્ઞાનાવરણીય કર્મ થોડાક નવા શબ્દ તમારે ખ્યાલ રાખવા પડશે, થોડાક નવા શબ્દ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, ચાર છે ને. હવે ચાર ઘાતી કર્મના નામ પણ તમારે થોડા ખ્યાલમાં રાખવા પડશે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, બરાબર છે? જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કોમન શબ્દ શું છે? જ્ઞાન પ્લસ આવરણ, જ્ઞાનાવરણ. દર્શન પ્લસ આવરણ, દર્શનાવરણ. કેન યુ રિમેમ્બર વન વર્ડ? આવરણ. જ્ઞાન અને દર્શન ઉપર, જ્ઞાન અને દર્શન, આત્માના જ્ઞાન દર્શન ઉપર જે આવરણ, 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 આવરણ નાખવામાં નિમિત્ત છે. આવરણ શબ્દ યાદ રાખો, હું તમને ચાર શબ્દ યાદ કરાવું છું. આવરણ, જ્ઞાનાવરણ, દર્શનાવરણનો સંબંધ આવરણ સાથે છે. સમજાય છે? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મ એનો સંબંધ જ્ઞાન દર્શનના આવરણ સાથે છે. હવે એનું સ્વરૂપ થોડું તમને સમજાવ્યું. તમારે ખાલી જે શબ્દ યાદ રાખવાના કહું છું એ યાદ રાખો. આવરણ શબ્દ યાદ રાખજો, લખતા હો તો લખજો. ચાર શબ્દ લખવાના છે. ચાર ઘાતી કર્મમાં ચાર શબ્દ લખવાના, જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મમાં આવરણ, આવરણનું સ્વરૂપ સમજાવીશ, જ્ઞાનાવરણીય કર્મનું સ્વરૂપ પણ સમજાવીશ, જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેવી રીતના થાય છે, એ જીવના કયા પરિણામથી કર્મનો બંધ થાય છે એ પરિણામની પણ વાત કરીશ, એ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મથી મુક્ત કેવી રીતના થવાય એની પણ વાત કરીશ. પોઈન્ટ સમજાય છે? જ્ઞાનાવરણીય કર્મને સમજાવવા માટે જીનાગરમાં કયું ઉદાહરણ આપ્યું છે એની પણ વાત કરીશ, જ્ઞાનાવરણીય કર્મની પરિભાષાની વાત કરીશ, એ કયા કર્મને કયા ગુણ સાથે રિલેટ કરવાનું છે એની પણ વાત કરશું. ખરેખર સાચે કહું છું, આ ટોપિક એટલો સરસ છે, એટલી નિર્ભરતા આવી જશે આ ટોપિક ભણવાથી. અગર સાચા અર્થમાં સાચી રૂચિપૂર્વક વાતને ગ્રહણ કરો છો તો કોઈ તમને દુઃખી નહીં કરી શકે, કોઈ આપણને વિચલિત નહીં કરી શકે, કોઈ આપણને ડરાવી નહીં શકે. અરે નિડર આત્મા, નિર્ભય આત્મા અને એવો શુદ્ધ આત્મા, જ્ઞાન સ્વભાવી, દર્શન સ્વભાવી, કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા, એને કોણ ડરાવી શકે, એને કોણ હલાવી શકે, એમાં કોણ પ્રવેશ પામી શકે, એને કોણ વિચલિત કરી શકે, એમાં કોણ અશુદ્ધતાનો પ્રવેશ કરી શકે, કોઈ કાંઈ ન કરી શકે. બરાબર છે? આવરણ શબ્દ યાદ રહે, આવરણ, આવરણ. બરાબર છે? જ્ઞાનાવરણ દર્શનાવરણ સાથે આવરણ શબ્દ. બરાબર? હવે પેલા શબ્દ કહી દઉં છું, પછી એક એક માં જઈએ. મોહનીય કર્મના બે ભેદ છે, મોહનીય કર્મના બે ભેદ છે. વિચાર કરજો થોડો આના ઉપર, જે પોઈન્ટ કહું છું એના પર શાંતિથી બેસીને વિચાર કરજો. મોહનીય કર્મના બે ભેદ છે, બરાબર છે? દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય સાથે શબ્દ છે વિપરીતતા. આત્મામાં જે વિપરીતતા, વિપરીતતા, વિપરીતતા ઉત્પન્ન કરાવવામાં જે કર્મનો ઉદય નિમિત્ત છે, નિમિત્ત છે આ વિપરીતતા. અંદરમાં પોતે ઉત્પન્ન કરે છે આવરણ, અંદરમાં પોતે ઉત્પન્ન કરે છે. એ પોતાનો દોષ છે, એ પોતાનો દોષ છે. જેલમાં ગયા પછી જેલને દોષ આપે એ ખોટું છે, હથકડીને દોષ આપે, પોલીસને દોષ આપે એ ખોટું છે. આજે તું એની વચ્ચે છે કારણ કે તે અપરાધ કર્યો છે. તો એ આવરણ, તે પોતે અંદરમાં તારા સ્વભાવ ઉપર આવરણ નાખ્યું છે, તે પોતે તારા સ્વભાવને વિપરીત માન્યો છે. બહુ ઇમ્પોર્ટન્ટ વિષય છે આ, બહુ ઇમ્પોર્ટન્ટ. એમ સમજો ગુરુદેવ શ્રીના 45 વર્ષના પ્રવચનોનો સાર છે, એમ સમજો દ્વાદશાંગ વાણીનો સાર છે, એમ સમજો અનંત તીર્થંકરોની ઓમ ધ્વનિનો સાર છે. ચાર શબ્દ યાદ રાખવાના છે, આવરણ, વિપરીતતા. ઘણી બધી વાર આ ચર્ચા પહેલા થઈ ગઈ છે ઘણા બધા લોકો સાથે, ઘણા બધા ગ્રુપ્સમાં. જયારે જયારે સ્વાધ્યાય ચાલ્યો હોય આ કર્મનો, ત્યારે આ વિષય તો મૂળ લેવામાં આવે છે. અને જીનાગમમાં આવ્યો છે આ વિષય, આવરણ, વિપરીતતા. બરાબર છે? દર્શનાવરણી, સોરી, દર્શન મોહનીય, દર્શન જ્ઞાનાવરણી દર્શનાવરણીય સાથે આવરણ, દર્શન મોહનીય, દર્શન મોહનીય કર્મનો સંબંધ સમજાય છે? આત્મામાં વિપરીતતા જયારે ઉત્પન્ન થાય છે ત્યારે દર્શન મોહનીયનો ઉદય નિમિત્ત છે. એટલે એમ વ્યવહારમાં કહી દેવામાં આવે, મોહનીય કર્મના કારણે વિપરીતતા, જ્ઞાનાવરણી દર્શનાવરણીય કર્મના કારણે આવરણ. કારણે એટલે નિમિત્ત કારણ છે, કારણ એટલે નિમિત્ત કારણ છે. બરાબર? તો આવરણ, વિપરીતતા, દર્શન મોહનીય સાથે વિપરીતતા, એમ યાદ રાખો, જોડકા બનાવો, જોડકા. દર્શન મોહનીય સાથે વિપરીતતા, ચારિત્ર મોહનીય સાથે વિકાર, વિકાર. વિકારની ઉત્પત્તિ પણ આત્મામાં થાય છે. જયારે આત્મામાં વિકારની ઉત્પત્તિ થાય છે ત્યારે સામે જે કર્મનો ઉદય નિમિત્ત છે એને ચારિત્ર મોહનીય કહેવાય. જયારે આત્મામાં વિપરીતતા ઉત્પન્ન થાય છે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત છે એને દર્શન મોહનીય કહેવાય. જયારે આત્મામાં આવરણ ઉત્પન્ન થાય છે, એ આવરણ ઉત્પન્ન થાય છે ત્યારે જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મનો ઉદય નિમિત્ત છે. પોઈન્ટ સમજાય છે? એ ઉદય નિમિત્ત છે ત્યાર. તો કેટલા શબ્દ થયા? ત્રણ શબ્દ થયા. કયા ત્રણ શબ્દ થયા? આવરણ, વિપરીતતા અને વિકાર, અને અંતરાય કર્મની સામે બાધા. શું યાદ રાખશો? અંતરાય કર્મની સામે શું યાદ રાખશો? બાધા. બાધા ઉત્પન્ન થવામાં, આત્માના અંદરમાં જે બાધા ઉત્પન્ન થાય છે, અંતરાય આવે છે, બાધા ઉત્પન્ન થાય છે, કોઈ પણ કાર્યમાં વિઘ્ન, વિઘ્ન આવે છે. સમજાય છે? હર્ડલ્સ કહીએ ને, વિઘ્ન, હર્ડલ્સ, ચેલેન્જીસ, ચેલેન્જીસ, હર્ડલ્સ, વિઘ્ન આવે છે. તો એ વિઘ્નમાં જે કર્મનો ઉદય નિમિત્ત છે એને કહેવાય અંતરાય. ઇન શોર્ટ મેં તમને ચારનું સ્વરૂપ સમજાવી દીધું. ઇન શોર્ટ ચાર વાતી કર્મનું સ્વરૂપ થયું. મને આ ચેપ્ટરને બહુ લાંબો પણ નથી ખેંચ્યો અને શોર્ટમાં પણ નથી કરવું. જેટલી આવશ્યક ચર્ચા છે આપણે કરીશું. બરાબર છે? તો સૌથી પહેલા આપણે શું વાત કરી? જ્ઞાનારણીય દર્શનારણીય કર્મમાં શું શબ્દ આવશે? આવરણ, પછી વિપરીતતા, પછી વિકાર અને પછી બાધા. તો આ રીતે જ્ઞાનારણીય દર્શનારણીય દર્શન મોહનીય ચારિત્ર મોહનીય જે મોહનીય કર્મના બે ભેદ છે. અને પછી આગળ આપણે શું વાત લીધી? આગળ આપણે વાત લીધી અંતરાય કર્મની. એ અંતરાય કર્મ અને એની સાથે જશે શબ્દ બાધા. બરાબર છે? બાધા ઉત્પન્ન અંદરમાં થાય છે. બરાબર? તો એ રીતે આપણે વાત કરી. હવે આપણે પહેલી વાત કરીએ જ્ઞાનાવરણ કર્મ ની પરિભાષા. એના શબ્દ આપણે જો જ્ઞાન ઉપર આવરણ, જ્ઞાન ઉપર આવરણ ઉત્પન્ન કરાવવા વાળા કર્મને શું કહેવાય છે? જ્ઞાનાવરણ કર્મ. હવે આવરણનું શું સ્વરૂપ છે? કેવી રીતે આવરણ આવે છે? આવરણના કારણ શું છે? આ કર્મ કેમ બંધાય છે? આ કર્મના ઉદયમાં શું થાય છે? આ કર્મની ક્ષયક્ષમ દશામાં શું થાય છે? એ બધી ચર્ચા આપણે કરીશું. સૌથી પહેલા આપણે એની પરિભાષા લઈએ છીએ. જો સૌથી પહેલા એની પરિભાષા, પરિભાષા થોડીક મોટી છે પરંતુ હું એને બોલું છું, તમને એકદમ સમજાશે. જ્ઞાનાવરણ કર્મ કો સ્પષ્ટ કીજીએ, પરિભાષા ધ્યાનથી સાંભળજો. હવે ફૂલ ફોકસ, ફૂલ તમે અટેન્શન જ્ઞાનાવરણ કર્મ ઉપર આપજો. જ્ઞાનાવરણીય કર્મ, જ્ઞાનાવરણ કર્મ કહો એ જ્ઞાનાવરણીય કર્મ કહો એક જ છે. આ ઘાતી કર્મનો પહેલો કર્મ છે. પરિભાષા, જબ આત્મા, હવે જો આખી ઉપાદાન અને નિમિત્તથી પરિભાષા લીધી છે. વોટ ઇઝ હેપનિંગ ઇન આત્મા, વોટ રોંગ આત્મા ઇઝ ડુઈંગ એન્ડ વોટ ઇઝ ધ રોલ ઓફ કર્મ, બે વસ્તુ સમજાવે છે. ધે એક્સપ્લેનિંગ બોથ ધ થિંગ્સ, વોટ રોંગ આત્મા ઇઝ ડુઈંગ એન્ડ વોટ ઇઝ ધ રોલ ઓફ કર્મ દેટ ટાઈમ, વોટ ઇઝ ધ પરિણમન ઓફ કર્મ, કર્મનું ત્યારે શું પરિણમન થાય છે, એની શું અવસ્થા છે, એનું શું કાર્ય છે, એ પણ સમજાવે છે. બરાબર છે? સૌથી પહેલા જ્ઞાનાવરણીય કર્મની પરિભાષા. જ્યારે પરિભાષા, ડેફિનેશન, જબ આત્મા સ્વયં ખુદ પોતે, બહુ બહુ માર્મિક પરિભાષા છે. પરિભાષા તમને સમજાઈ જશે તો તમને આખું સ્વરૂપ સમજાઈ જશે. જબ આત્મા સ્વયં અપને જ્ઞાન સ્વભાવ કા ઘાત કરતા હૈ, જબ અપને જ્ઞાન સ્વભાવ કા ઘાત કરતા હૈ, અપને જ્ઞાન સ્વભાવી આત્મા કા અનાદર કરતા હૈ. આ જીવ બે અનાદર કરે છે. મુખ્ય બે અનાદર, મુખ્ય બે દોષ, પોતાના જ્ઞાન સ્વભાવનો અનાદર અને દેહ શાસ્ત્ર ગુરુનો અનાદર. પોઈન્ટ પકડજો, બહુ માર્મિક પોઈન્ટ છે. પોતાના જ્ઞાન સ્વભાવનો અનાદર થાય છે પ્રતિ સમય, અને પ્રતિ સમય દેહ શાસ્ત્ર ગુરુનો અનાદર થાય છે. બધું આવી ગયું આમાં, બધું આવી ગયું આમાં. જ્ઞાન સ્વભાવનો અનાદર અને દેહ શાસ્ત્ર ગુરુનો અનાદર. આપણને એમ લાગે છે અમે ભક્તિ કરીએ છીએ, અમે ભગવાનની ભક્તિ કરી, અમે ભગવાનની સ્તુતિ કરી, અમે ભગવાનને અર્ઘ ચડાવ્યા, અમે પૂજા કરી, અમે વંદના કરી, અમે પ્રતિક્ષિણા કર્યા, અમે ઢોક આપી, અમે દાન આપ્યું, અમે મંદિર બંધાયું, અમે યાત્રા કરી, અમે જીનવાણી છપાવી. અરે પરંતુ ખરેખર ખરેખર સમજો કે જ્યાં સુધી તારા જ્ઞાન સ્વભાવી આત્માનો તું આદર નથી કરતો, ત્યાં સુધી તે દેવશાસ્ત્ર ગુરુને સાચા અર્થમાં માનના નથી. લખી લેજો વાતના. પોઈન્ટ પકડાઈ છે શું કે છે? તો જ્ઞાન સ્વભાવી અપને આત્મા કા અનાદર કરતા હૈ, અર્થાત અપની જ્ઞાન શક્તિ કો પર્યાય મેં વ્યક્ત નહીં કરતા હૈ, અપને જ્ઞાન સ્વભાવ કો પર્યાય મેં વિશ્વાસ મેં નહીં રહેતા હૈ, અપને કેવળ જ્ઞાન સ્વભાવ સર્વજ્ઞ સ્વભાવ કી અંદર સે દૃઢતા નહીં આતી હૈ, વિશ્વાસ નહીં આતા હૈ કે મેં જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા હું. જીવો કા વિશ્વાસ હૈ, શરીર કા વિશ્વાસ હૈ, ઘર કુટુંબ પરિવાર રૂપિયા પૈસા કા વિશ્વાસ હૈ, પૂરી પરાધીનતા 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 ચલ રહી હૈ, અપને આપકો સુખી માન રહા હૈ, કિતની બડી ભ્રમણા હૈ, કિતની બડી ભ્રમણા મેં જી રહા હૈ. શું પરિભાષા આપી જ્ઞાનાવરણીય કર્મની? બોલો, જયારે પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો વિશ્વાસ નથી કરતો, એનો અનાદર કરે છે, જ્ઞાન શક્તિને પર્યાયમાં પ્રગટ નથી કરતો, જ્ઞાન સ્વભાવનો આદર નથી કરતો, હું માત્ર જાણનાર છું એવો વિશ્વાસ નથી કરતો, इंद्रियोना पराधीन, ज्ञोना पराधीन, ज्ञो से ज्ञान, इंद्रियों से ज्ञान, पुस्तक से ज्ञान, गुरु से ज्ञान, ऐसा मानना वो गुरु का अनादर है। शास्त्र से ज्ञान ऐसा मानना जिनवानी माता का अनादर है। बोलो केवी बातों आवश्यको, केवी बातों से एकदम अलग जाति नी बातों से, अलग 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 लेवल नी बातों से। अपने ज्ञान समझाई परिभाषा, अपने स्वयं के ज्ञान स्वभावी भगवान आत्मा का विश्वास नहीं करता, अनादर करता है, अपनी ज्ञान सामर्थ्य को प्रकट नहीं करता, उस समय जिस कर्म का उदय निमित्त होता है उसे ज्ञानावरणीय कर्म कहते हैं। तुम्हारे लाइन तो खाली एटलीस्ट इम्पोर्टेंट याद रखवानी है, स्वयं अपने ज्ञान स्वभाव का घात करता है, घात करता है, घाती कर्म घात करता है, अपने ज्ञान स्वभाव का घात करता है। इतने घात करता है शू हिंसा, इतने शू पोतानी हिंसा, इतने शू पोतानों अस्वीकार, पोतानी अरुचि, आत्मा आत्मा नी बातों नहीं करो, आत्मा नी बातों नहीं करो, बीजी काई पन बात करो, आत्मा नी बात नहीं करो, हमने नती रुचती, हमने नती समझाती। अतीव्र ज्ञानावनीय कर्म नो उदय कितलूपन समझावे समझे नहीं, माने नहीं, स्वीकारे नहीं, हा हा करे, बराबर छे बराबर, सामर्थ्य सामर्थ्य बात सारी छे सारी छे बराबर, अंदर थी स्वीकार न था। अनेती ज्ञानावनीय कर्म बंधाय छे ना तीव्र ज्ञानावनीय कर्म नो उदय छे। पॉइंट पकड़जो, चलो ठीक छे, बड़ी बात तो आपने करी है। तो आ थई गई परिभाषा, एक और परिभाषा पाछी बोलू छू। जब आत्मा स्वयं अपने ज्ञान स्वभाव का घात करता है, ज्ञान शक्ति को व्यक्त नहीं करता है, तब उस ज्ञान गुण के घात में, ज्ञान गुण के घात में जो कर्म निमित्त होता है उसे ज्ञानावरणीय कर्म कहते हैं। ज्ञान ज्ञान गुण के घात में जिस सामर्थ्य से सामर्थ्य पर्याय में प्रकट न थाए, एक एमा कौन निमित्त छे, तो कि ज्ञानावरणीय कर्म निमित्त छे। बराबर, हवे जो आमा उदाहरण जीनागममा गोमतसार जीमा उदाहरण आपू छे ज्ञानावरणीय कर्म माटे शु उदाहरण आपू छे, तो कि इस कर्म का कार्य मूर्ति पर डाले गए वस्त्र के समान ज्ञान को आवृत करना है, अर्थात ज्ञान को आच्छादित करने में निमित्त होता है। मूर्ति ऊपर, प्रतिमा ऊपर के मूर्ति ऊपर वस्त्र डाली दीदू, नाखी दीदू, ढक दिया मूर्ति को, वस्त्र से ढक दिया तो वो मूर्ति दिखने में नहीं आती है, वो वस्त्र क्या है, आवरण है। उसी प्रकार अभी सुनना, उसी प्रकार हमें बे बात समझो, ज्ञानावरणीय कर्म के उदय में, ज्ञानावरणीय कर्म के उदय में ज्ञान ढक जाता है, आच्छादित हो जाता है, ढंकाई है इसे, ज्ञान प्रकट नहीं होता है। पॉइंट समझा कि ज्ञानावरणीय कर्म के उदय में ज्ञान ढक जाता है, और ज्ञानावरणीय कर्म के क्षयोपशम में, ज्ञानावरणीय कर्म के क्षयोपशम में ज्ञान प्रकट होता है। तो ज्ञानावरणीय कर्म के दो कार्य, एक तो उदय रूप कार्य और एक क्षयोपशम रूप कार्य। अब इस दो को समझना बहुत जरूरी है, उदय और क्षयोपशम। तो ज्ञानावरणीय कर्म के उदय में क्या होता है, ज्ञान ढक जाता है। अब वो उदय जितना बलवान है उतना ज्ञान ढक जाता है। घनी बार आपने जो ना कि याद न रे, वस्तु याद न रे, बात याद न रे, जीनवाणी नी बात खास करी ने तो प्रवचन में जे आई हुए भूली जाए, 10 मिनट पछी पूछिए तो भूली जाए, समझाई छे, मेमोरी लॉस थई जाए, ख्याल आवे छे, भूली जाए, याद न रहे, समझाई नहीं, केटलू पण समझावी तो समझाई नहीं। तो ए जे ज्ञान नु जे आच्छादित थवू छे, मेमोरी लॉस थई जाए, अरे केटलू याद हतुं हवे बधुं भूली गया, थाय छे के नहीं, एवा केटला केसीस आपणे जोईए छे, याद केटलू हतुं, शास्त्र ना शास्त्र याद हता, दुनियाभरनी बातो याद हती, पॉलिटिक्स नी बातो याद हती, जनरल नॉलेज केटलू स्ट्रॉंग हतुं, परंतु शुं थयुं तो कि ज्ञानावरणीय कर्म नो उदय आव्यो, ज्ञानावरणीय कर्म नो उदय बलवान आव्यो, अने शुं थयुं तो कि ज्ञान बधुं ढंकाई गयुं, ज्ञान बधुं वेनिश थई गयुं, ज्ञान नष्ट थई गयुं। बोलो, हवे आत्मा शब्द याद नथी रहेतो, પોઈન્ટ પકડ જો શું કે છે, મેમરી સાથે છે આ વાતને લેવાની છે, વાત યાદ ન રહે, સમજાય નહીં, ભૂલી જાય. ચાર વસ્તુ બજારમાં લેવાની, જનરલ વાત પણ સમજો, ચાર વસ્તુ માઇન્ડમાં યાદ કરીને ગયો હોય બજારમાં લેવા જવા માટે, અને બે વસ્તુ તો ભૂલીને જ આવે, પોઈન્ટ સમજાય છે. અને ઘણી વાર ઘરમાં ટોકવામાં આવે, તમને યાદ નથી રહેતું, ચાર વાત યાદ નથી રહેતી, ચાર વસ્તુ યાદ નથી રહેતી, બોલે શું હતું કહો, જ્ઞાનવણીય કર્મનો ઉદય હતો. પોઈન્ટ પકડજો, હવે આ ઉદય કેમ આવ્યો, આવો જ્ઞાનવણીય કર્મનો ઉદય, આ તો આપણે હમણાં આપણા લેવલ પર વાત કરીએ છીએ. જયારે એનો તીવ્ર ઉદય આવે છે, જ્ઞાનવણીય કર્મનો તીવ્ર ઉદય, તો જ્ઞાન ઓછું 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 થતા 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 જ્ઞાન સ્વભાવનો અનાદર કર્યો. જે જ્ઞાન પ્રાપ્ત થયું તો એમાં જ્ઞાન સ્વભાવની આરાધના ન કરી. જે ક્ષયોક્ષમ, ક્ષયોક્ષમ એટલે ઉઘાડ, ઉદય અને ક્ષયોક્ષમ, તો જ્ઞાનવણીય કર્મના ક્ષયોક્ષમમાં જ્ઞાન ઉઘાડ, જ્ઞાનનો ઉઘાડ અને ઉદયમાં જ્ઞાન ઢંકાય. જેટલા પર્સન્ટેજમાં ઉદય છે એટલું જ્ઞાન ઢંકાશે, જેટલા પર્સન્ટેજમાં ક્ષયોક્ષમ છે એટલું જ્ઞાન ખીલશે. હવે સાંભળજો, આ ખીલેલું જ્ઞાન જે છે, પ્રગટ થયેલું જ્ઞાન છે, પ્રાપ્ત થયેલું જ્ઞાન છે, એ જ્ઞાનમાં, એ ખીલેલા જ્ઞાનમાં તે તારી સાધના આરાધના ન કરી, એ ખીલેલા જ્ઞાનનો દુરુપયોગ કર્યો, એ ખીલેલા જ્ઞાનને પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોમાં વેડફી નાખો, ડિવાઈડ કરી નાખો, નષ્ટ કરી નાખો, એ ખીલેલા જ્ઞાનમાં તે સ્વાધ્યાય ન કર્યો. એક જ્ઞાન જે પ્રાપ્ત છે હમણાં આપણને સંઘની પંચેન્દ્રિયપણાનું જ્ઞાન, એ જ્ઞાનમાં પોતાના આત્માને સમજવાની દરકાર ન કરી, એ જ્ઞાનનો સદુપયોગ ન કર્યો, એ જ્ઞાનનો દુરુપયોગ કર્યો, સમયનો દુરુપયોગ કર્યો, શક્તિનો દુરુપયોગ કર્યો, ક્ષયોક્ષમનો દુરુપયોગ કર્યો. આજે અવસર મળ્યો છે મનુષ્ય ભાવમાં, આવા દેવશાસ્ત્ર ગુરુ મળ્યા છે, આવા ભગવાન મળ્યા છે, આવી ઓમ ધ્વનિનો સાર મળ્યો છે, દ્વાદશાંગ આખી આચાર્ય પરંપરા, સમૃદ્ધ પરંપરા મળી છે, અજબ ગજબની વાતો મળી છે, અજબ ગજબના સિદ્ધાંત મળ્યા છે, કણ કણ અણુ અણુ જન જનની સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો જૈન શાસન મળ્યો છે, ગુરુદેવશ્રી જેવા જ્ઞાની ધર્માત્મા મળ્યા છે, આવી જીનવાણી મળી છે, આવી ક્રમબદ્ધની વાતો, નિમિત્ત ઉપાદાનની વાતો, નિશ્ચય વ્યવહારની વાતો, અજબ ગજબની વાતો મળી છે, એને સમજવામાં અગર તારો જ્ઞાનનો તું સદુપયોગ નથી કરતો, તો એ ક્ષયોક્ષમ હીન થતા થતા, ઉદય તીવ્ર ક્ષયોક્ષમ હીન, ઉદય તીવ્ર ક્ષયોક્ષમ હીન, ઉદય તીવ્ર ક્ષયોક્ષમ હીન, હીન થતા 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 ત્રત્પર્યાયનો કાળ પૂરો થઈ જશે, અને નિગોદ સ્થાવર એકેન્દ્રિય નિગોદ પર્યાયમાં જતો રહેશે, જે અક્ષરનો અનંતો જ્ઞાન, અક્ષરનો અનંતો ભાગ જ્ઞાન રહી જશે. આ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમની અને ઉદયની વાત કરી, જ્ઞાનાવરણ કર્મનો અર્થ સમજ્યા, જ્ઞાનાવરણ કર્મની પરિભાષા સમજ્યા, એનો સંબંધ જ્ઞાન ગુણ સાથે છે એ સમજ્યા, જ્ઞાન ગુણની પર્યાયમાં ક્ષયોક્ષમ એટલે ઉઘાડ પ્રાપ્ત થવો, ખીલવું, જેવી રીતના પુસ્તક છે. હવે આ પુસ્તક છે, આ પુસ્તક ઉપર મેં આ પુસ્તક રાખી, બરાબર છે, આ પુસ્તક ઉપર આ પુસ્તક રાખી, હવે આ પુસ્તક જેટલી ઢંકાયેલી છે એટલો જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, અને જેટલો આ આવરણ હટતું જાય છે એટલું જ્ઞાન ખીલતું જાય છે, એમ સમજો. આવરણ, આવરણ મૂર્તિ ઉપર જે કપડું છે, આવરણ આવરણ નાખે છે, એ પ્રગટ નથી થતું. હવે આપણે કયા સ્ટેજ પર બેઠા છે, આપણે ક્યાં બેઠા છે બોલો, જ્યાં પાંચ ઇન્દ્રિય અને મન, પાંચ ઇન્દ્રિય મન રૂપ ઉઘાડ જ્ઞાન પ્રાપ્ત થયું છે, એટલું ક્ષયોક્ષમ મતિશ્રુતનું પ્રાપ્ત થયું છે, આત્મકલ્યાણ કરી શકે એવો મોકો મળ્યો છે, આત્માનો નિર્ણય કરી શકે એવો મોકો મળ્યો છે, શરીર સંસાર ભોગથી વિરક્ત થઈ શકે એવો મોકો મળ્યો છે, ઉદયોની સામે નિડરપણે ઉભા રહી શકીએ એવું તત્વ જ્ઞાન પ્રાપ્ત કરવાનો મોકો મળ્યો છે. કોઈ પણ ઉદય આવે, કોઈ પણ રોગ આવે, હસતા હસતા આત્માથી તો અરે આ રોગ તો શરીરમાં છે, હું તો આ શરીરથી ભિન્ન ચૈતન્ય તત્વ છું, મારામાં રાગ અને રોગનો પ્રવેશ ક્યાં, મસ્તી જ્યાં હોય ત્યાં, મસ્ત જ્યાં હોય ત્યાં, પોતાના સ્વભાવમાં એ તો કેલી કરે છે, પોતાના સ્વભાવના જોરથી મસ્ત રહે છે, કોઈ ડર નથી, કોઈ ભય નથી, કોઈ અપેક્ષા નથી કોઈની, અરે હું તો એકલો આવ્યો છું ને એકલો જવાનો છું, ગણાય કે અમે એકલા ન રહી શકીએ, અમે બધાની સાથે રહેતા હોય તો અમે એકલા કેવી રીતના રહીએ, તું મુનિ અવસ્થા કેવી રીતના ધારણ કરશે, તું નિગોદ અને નરકમાં કેવી રીતના રહ્યો, અરે મુનિ અવસ્થાનો અભ્યાસ કરવો છે કે નહીં, એક રૂપ સ્વભાવી ભગવાન આત્માનું અવલંબન લઈને એની સાધના આરાધના કરવા માટેની તૈયારી કરવી છે કે સંગ 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 પરિવાર 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 રાગ દ્વેષ રાગ દ્વેષ રાગ દ્વેષ મોહ મિથ્યાત્વ અજ્ઞાન અને અસંયમના ભાવ રૂપે જ પરિણમવું છે. બોલો, અવસર આવ્યો છે પોતાની સાધના આરાધના કરો ને. આમ અમે તો કહેતા હોઈએ છે અમને ટાઈમ નથી મળતો, અમને ટાઈમ નથી મળતો, અમને ટાઈમ નથી મળતો. જયારે અવસર આવે છે ત્યારે આપણે કરતા નથી તો પછી શું થશે? અવસર છીનવાઈ લેશે, અવસર છીનવાઈ જશે, ઉદય પૂરો થઈ જશે, પર્યાય પૂરી થઈ જશે, સમય વયો જશે. સાધના આરાધના નહીં કરીએ તો ક્યાં જઈને ઉતારા થશે? કોણ આવવાનું છે સાથે? કયો પરિવાર સાથે આવવાનો છે? કયા લોકો સાથે આવવાના છે? કયા રૂપિયા પૈસા સાથે આવવાના છે? અરે ગુરુદેવજી ને ધૂળ કહીને થાકી ગયા, થાકી ગયા નહીં, થાક્યા નહીં, ધૂળ કેતા થાક્યા નહીં. કેટલી સ્પષ્ટ ભેદ જ્ઞાનની ધારા વર્તે છે જ્ઞાની. પોતાના સ્વભાવમાં એકાગ્ર થવું હોય તો નિવૃત્તિ લઈને તત્વ જ્ઞાન તત્વ અભ્યાસમાં ઉપયોગને લગાડવો પડશે. ચલો આગળ, હવે આપણે આગળ વધીએ છીએ. જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં શું પરિસ્થિતિ બને છે જોયું ને, કે ઉદય ક્યારે પલટાય જાય? તો આજે જ્ઞાનનું કોઈને અભિમાન છે? બોલો, અરે અમને તો કેટલું જ્ઞાન છે, અરે અમને તો કેટલું આવડે છે. અમારું જનરલ અંદર અંદર એને અભિમાન પુષ્ટ થતું હોય, માન પુષ્ટ થતું હોય. કોઈ સમજાય છે? કોનું માન કરે છે? કયા સ્વયંક્ષમનું માન કરે છે? એ જે સ્વયંક્ષમમાં પર 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 પરનું જ્ઞાન વર્તે છે એ સ્વયંક્ષમનું માન કરે છે. આજે છે કાલે નહીં હોય શું કરશે? પોઈન્ટ સમજાય? એક એક પોઈન્ટ પકડજો, એક એક પોઈન્ટ ઉપર વિચાર કરજો. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ લઈએ છીએ. જ્ઞાનાવરણીય કર્મ ની ડેફિનેશન થઈ ગઈ, શબ્દાર્થ થઈ ગયો, અને જ્ઞાનાવરણીય કર્મની બે અવસ્થાની વાત કરી, ઉદય અને ક્ષયોક્ષમ. એટલો ક્ષયોક્ષમ તો સંઘની પંચેન્દ્રિય જીવ લઈને આવ્યો છે. આપણે બધા જ સંઘની પંચેન્દ્રિય જીવ છે. એટલો ક્ષયોક્ષમ તો લઈને આવ્યા છે કે એ ક્ષયોક્ષમ જ્ઞાનમાં પોતાના પારિણામિક ભાવનો આપણે નિર્ણય કરી શકીએ. કોઈ બહાનું નહીં ચાલે. અમે સમયસરથી નથી વાંચ્યું, અમને ગુરુદેવશ્રીના પ્રવચન નથી સમજાતા, અમે તો હજી કાંઈ આવડતું નથી, અમારે તો હજી બહુ બધું શીખવાનું છે. ગલત છે આ વાત, જૂઠી છે આ વાત, અસત્ય છે આ વાત. તને એટલું તો ખબર છે ને કે શરીર અને આત્મા ભિન્ન છે, જીવ જુદા પુદગલ જુદા, યાહી તત્વ કો સાર, બાકી જો કછુ ઓર હૈ યાહી કો વિસ્તાર. સમજાય છે? એટલું તો ખબર છે ને કે જીવ જુદો અને આત્મા જુદો અને શરીર જુદો છે. રાગાદી ભાવ નીકળી જાય છે અને આત્મા એમને એમ રહી જાય છે, એ તો ખબર છે ને. સંસાર શરીર અને ભોગોની અસારતા સમજાય છે ને? બેસિક જેટલું જ્ઞાન આવશ્યક છે. અરે શિવભૂતિ મુનિરાજને તો નમકાર મંત્ર યાદ નહોતું રહેતું. બોલો, જ્ઞાનની અધિકતાની જરૂર નથી, જ્ઞાનને સાચી દિશામાં લગાડવાની જરૂર છે, જ્ઞાનમાં ભેદ વિજ્ઞાન કરવાની જરૂર છે, જ્ઞાનમાં સત્ય સમજવાની જરૂર છે, જ્ઞાનમાં સત્યના સ્વીકારની જરૂર છે, જ્ઞાનમાં સ્વરૂપ સંબંધીની સાચી માન્યતાને સાચી જાણકારીની જરૂર છે, સાત તત્વની ભિન્નતાની જરૂર છે. એટલું તો ખબર છે બધાને. તો સમ્યક દર્શનની પ્રાપ્તિ, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ ન કરી શકે, સુકામ ન કરી શકે. હરેક સંઘની પંચેન્દ્રિય જીવ આત્માની અનુભૂતિ પ્રાપ્ત કરવામાં સક્ષમ છે. નરકનો નારકી હોય કે દેવનો દેવગતિનો દેવ હોય, તિર્યંશ ગતિનો સંઘની પંચેન્દ્રિય હોય કે મનુષ્ય ગતિનો સંઘની પંચેન્દ્રિય જીવ છે, એ બધા સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં સમર્થ છે. બોલો, સંકલ્પ લો, આજે સંકલ્પ લો કે અમે સમ્યક દર્શન વગર આ ભાવમાંથી નહીં જઈએ. તત્વજ્ઞાનના ઊંડા સંસ્કારને આપણે આપણી પ્રગતિમાં સિંચ્યા વગર નહીં જઈએ. અમે ઉદયની સામે નહીં ડરીએ. અમે કોઈ પણ બીમારીની સામે નહીં ડરીએ, પછી એક કેન્સર હોય કે પછી એક કોરોના હોય. કોઈમાં દમ નથી કે મારા આત્મા સુધી પહોંચી શકે, મારા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સુધી પહોંચી શકે. અરે મારા વર્તમાન જ્ઞાનની પર્યાય સુધી પહોંચી શકે. મારા ઉપયોગમાં પણ કોઈ રોગ અને કોઈ રાગ નથી આવતો. એ ઉપયોગ જે ચૈતન્ય અનુવિદાયી પ્રણામ છે, એ ચૈતન્યમાંથી પ્રવાહિત થતો ઉપયોગ પણ રોગ અને રાગને જાણે માત્ર છે. ઉપયોગમાં રોગ રાગ નથી તો ઉપયોગવાનમાં રોગ રાગ ક્યાંથી આવી ગયો? બળનો અંદરથી, મસ્ત રહો અંદરમાં, મસ્ત અંદરમાં, મસ્ત અસ્થિની મસ્તીમાં મસ્ત રહો. બળ લેવું પડશે આ શ્રદ્ધાને બદલવું. ક્યાં સુધી પરાધીનતા, ઇન્દ્રિયોની ક્યાં સુધી ગુલામી, ઘીઓની ક્યાં સુધી પરાધીનતા, ઉદયોની ક્યાં સુધી પરાધીનતા. ઉદય તો ઉદયનું કામ કરવાના છે. ઉદય બદલતા વાર નથી લાગતી, ઉદયમાં પરિવર્તન થતા વાર નથી લાગતી, આ શરીરમાં રોગ આવતા વાર નથી લાગતી, આ શરીરનું પણમન બદલતા વાર નથી લાગતી, અરે સંયોગોનો વિયોગ થતા વાર નથી લાગતી. આ બધું સ્વતંત્ર છે, મારા હાથમાં કોઈ પ્રણમન નથી. અગર હોય તો રોકી લો રોગ આવતા, અગર હોય તાકાત હોય તો રોકી લો ને. આટલું બધું તો શરીર પ્રત્યેનું એકત્વ પડ્યું છે, શરીરને પોતાનું માને છે અને શરીરનો કર્તા બનીને બેઠો છે. અમે મેન્ટેન કરીએ, અમે આમ કરીએ, અમે આમ કરીએ, અમે આમ ખાઈએ, અમે આમ પીએ, અમે આમ કરીએ, અમે આમ ન કરીએ. અરે તું એક શરીરના પરમાણુની પર્યાયને બદલીને તો બતાવ, રોકીને તો બદલાવ, આવતી પર્યાયને રોકીને તો બતાવ. નથી નથી સામર્થ્ય જ નથી. આ જીવ ખોટો અજ્ઞાન ભાવમાં કરતા ભાવને પુષ્ટ કરે. એક એક પોઈન્ટ પકડજો. હવે જ્ઞાનાવર્ણીય કર્મના કેમ બંધાય છે આ જ્ઞાનાવર્ણીય કર્મ, અને આવો તીવ્ર ઉદય કેમ આવે છે, એના કારણ બતાવ્યા છે. મારી સામે તત્વાર્થ સૂત્રનો છઠ્ઠો અધ્યાય છે. ઉમાસ્વામી આચાર્ય દેવને આપણે મળીએ અને પૂછીએ, હે આચાર્ય દેવ, આ કર્મ કેમ બંધાય છે, કેવા પરિણામથી આ કર્મ બંધાય છે, આ કર્મના બંધનું કારણ શું છે. જ્ઞાનાવર્ણીય કર્મ, દર્શનાવર્ણીય કર્મ દેવને સાથે લીધા છે. દર્શનાવર્ણીય કર્મની ચર્ચા થોડી આપણે નેક્સ્ટ ટાઈમ કરશું, પરંતુ જ્ઞાનાવર્ણીય કર્મ અને દર્શનાવર્ણીય કર્મના આશ્રવનું કારણ, બંધનું કારણ આચાર્ય દેવે કીધું છે. છ કારણ કીધા છે, છ એવા પરિણામ કીધા છે કે જે પરિણામ કરવાથી જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય. થોડાક શબ્દ અઘરા છે, પરંતુ બહુ માર્મિક ચર્ચા છે, પરિણામની ચર્ચા છે, જીવના ભાવકર્મની ચર્ચા છે. કેવા ભાવ કરે છે, કેવી વિરાધના કરે છે, જ્ઞાનની અશાધના કરે છે, ગુરુઓની અશાધના કરે છે, જીનવાણીની અશાધના કરે છે, સાચા જ્ઞાનની વિરાધના કરે છે, એનાથી જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે. પહેલા લીધું ને આપણે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો અનાદર કરે છે, એને વ્યવસ્થિત શબ્દમાં આચાર્ય દેવે મૂક્યું છે અને આપણને સમજાવે છે. સમજાય છે? જો પહેલો દોષ છે, પહેલો જીવનો પહેલો અપરાધ જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મને બાંધવામાં પહેલો અપરાધ શું છે? પહેલો અપરાધ પ્રદોષ. પ્રદોષ 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 પ્રદોષનો અર્થ બહુ સરસ કર્યો છે. પ્રદોષ પ્રદોષ કોને કહેવાય? તત્વ કી બાત ન સુહાના. એકદમ સિમ્પલ અર્થ કરું છું, તમને વાંચવું હોય તો આમાંથી વાંચજો. છઠ્ઠો અધ્યાય છે, દસમું સૂત્ર છે મોક્ષશાસ્ત્ર તત્વાર સૂત્રનો. છઠ્ઠો અધ્યાય દસમું સૂત્ર, જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મ કે આશ્રવ કા કારણ. એક એક કર્મનો આશ્રવના કારણ આપણે લેશો, શોર્ટમાં લેશું. પ્રદોષ પ્રદોષ પ્રદોષની વાત શું આવી? તત્વ કી બાત ન સુહાના. તત્વ કી બાત ન સુહાના, તત્વને સમજવાનો અવસર આવ્યો છે ને તત્વ કી બાત ન સુહાના. ઉડાવી દે આત્માની વાત, આવે નહીં, બેસે નહીં, સમજે નહીં, દરકાર કરે નહીં, રૂચિ બતાવે નહીં, એનું નામ છે પ્રદોષ. સમજાય છે? એનાથી જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મ તીવ્ર બંધાય છે. વિચાર કરો, એકેન્દ્રિયાદી પર્યાયમાં, નિગોદાદી પર્યાયમાં વયા જશું ને જ્ઞાન અક્ષરનો અનંતો ભાગ રહી જશે. શું કરશું? કોણ કેવા આવશે ત્યાં કે તું ભગવાન છે? જયારે કેવા આવશે તો તારામાં સામર્થ્ય નહીં હોય સાંભળવાની સમજવાની. આજે તારામાં સાંભળવાની અને સમજવાની સામર્થ્ય છે તો તું સમજતો નથી. આજે કેવા વાળા પણ છે, ઓપ્શન સમજાય છે? આજે કેવા વાળા પણ છે, સમજાવવા વાળા પણ છે, સમજવાની સામર્થ્ય પણ છે અને સમજતો નથી. ક્યારે સંભળાવવા વાળા હશે, કેવા વાળા હશે, સામર્થ્ય નહીં હોય. ક્યારે સામર્થ હશે તો સમજાવવા વાળા નહીં હોય. સમજાવવા વાળા નહીં હોય, સામર્થ હશે, સમજાવવા વાળા નહીં હોય. સમજાવવા વાળા હશે, સામર્થ્ય નહીં હોય. આજે સામર્થ્ય પણ છે, સમજાવવા વાળા પણ છે, સમજાય પણ છે, કાને વાત પણ પડે છે, બેસે પણ છે, પરંતુ અગર એનો સ્વીકાર નથી કરતો. સમજાય છે? અંદર અંદર એનો અનાદર ચાલે છે. ઠીક છે, તમે બહુ કહો છો, તમે બેસી રહ્યા છો, માથું નહીં ખાવા મારું, એક કલાક બેસી જશું શાંતિથી. તમે પછી પૂછપૂછ ન કરતા અમને, સ્વાધ્યાય પછી પૂછપૂછ ન કરતા કે શું સમજાયું, એટલું એ નહીં પૂછતા કે ગયું કે ન ગયું. અમે ચૂપચાપ બેઠા છે. આ અંદરમાં અનાદર ચાલે છે. આનો કોઈ મતલબ નથી, કોઈ ફાયદો નથી. જાઓ, એનો મતલબ એ નથી કે નહીં બેસતા, પરંતુ કયા ભાવથી બેસો છો એની તપાસણી કરજો. થોડી વાત કડક આવશે, થોડી વાત કઠિન આવશે, થોડી વાત ગળે ઉતારવામાં ભારી પડશે, પરંતુ આ જીવવાની વાત છે, આ સત્ય વાત છે, અને સત્ય વાત કહેવામાં કોઈ ડર નથી. જો સમજાય છે, કયા એટીટ્યુડ થી બેસો છો, કેવી રીતના સાંભળો છો, કયા ભાવથી સાંભળો છો. ઘણા તો સાંભળવા જ ન આવે, સમજાય છે. એ જ વાત છે ને, તત્વ કી બાત ન સુહાના, એનું નામ છે પ્રદોષ. અને આનાથી તીવ્ર જાણવણી અને દર્શનાવણી કર્મનો બંધ થાય છે. જો પહેલી અજીન કહું છું, દેહશાસ્ત્ર ગુરુ અને આત્માની વિરાધના નહીં કરતા, આરાધના ન કરી શકો તો કઈ નહીં. શું કહેવાય હવે, એવું કહેવાય આરાધના ન કરી શકો? અરે આરાધના કરો, અને ન કરો તો એટલીસ્ટ વિરાધના નહીં કરો, અસ્વીકાર નહીં કરો, અણગમો નહીં બતાવો, વિરાધના નહીં કરો, નિષેધ નહીં કરો, અણગમો નહીં બતાવો, અરતિ નહીં કરો. એનાથી તીવ્ર કર્મ બંધાય છે. એના ફળનો વિચાર કરો, ફળનો વિચાર કરો, એ ફળ ભોગવવું પડશે. એક એક કર્મનું ફળ ભોગવવું પડશે, એક એક પ્રણામનું ફળ ભોગવવું પડશે, એક એક ભાવનું ફળ ભોગવવું પડશે. અરે હસતા હસતા કર્મ બાંધી લે છે, રડતા રડતા નહીં છૂટે. મસ્તીમાં બાંધી લઈએ છે, મજાક કરીએ કોઈની, બહુ સ્વાધ્યાય, હા તમે તો બહુ પંડિત થઈ ગયા છો, સ્વાધ્યાય 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 આખો દિવસ સ્વાધ્યાય. તીવ્ર જાનાવણીય કર્મ બંધાય. કોઈ કરતું હોય એને વિઘ્ન નાખો, તીવ્ર જાનાવણીય કર્મ, મજાક ઉડાવો, તીવ્ર જાનાવણીય કર્મ બંધાય. હા તમને તો આત્મા સિવાય ને સ્વાધ્યાય સિવાય કઈ ગમતું જ નથી, આખો દિવસ સ્વાધ્યાય સ્વાધ્યાય. શું માઇન્ડું છે, શું માઇન્ડું છે, આખો દિવસ આત્મા આત્મા આત્મા. શું થઈ જવાનું છે, કોને જોયો છે આત્મા, કોને જોયા છે નરક, કોને જોયા છે સ્વર્ગ, શું માંડ્યું છે. અરે ખાવો પીવો મજા કરો, આ શું શું પંડિતાઈની વાત લઈને બેસી ગયા છે. આ તો બધું બુઢાપામાં કરવાની વાત છે, હમણાંથી શું છે સમજી લેજો. એક એક પ્રણામ અંદરમાં જે થઈ રહ્યા છે એનું ફળ. ચલો બીજું નિહવ જાનતે, નિહવ નિહવ વસ્તુ સ્વરૂપ કા જ્ઞાન આદિ છુપાના. જાણતો હોવા છતાં હું નથી જાણતો એમ કહેવું તે નિહવ, તે નિહવ છે. સેકન્ડ, જાણે છે, ખબર છે, હું કહી દઈશ તો આગળ વધી જશે. કોઈ સમજાય છે, એટલે એમ કહી દેવું, ના ના મને નથી ખબર, મને આની નથી, મને નથી ખબર. લૌકિકમાં પણ તમે જોજો, જ્ઞાનને છુપાવે, કોઈ આગળ વધી જાય એના ભયથી, એવી ઈર્ષા ભાવથી પોતે આગળ રહે એવો અંદરમાં દુરાગ્રહ, જ્ઞાન છુપાવે. કોઈ વાત આવડતી હોય તો કે નહીં, શેર ન કરે, બતાવે નહીં, ઓપનલી વાત ન કરે, છુપાવે એને. શું શું છે આ, આનાથી શું થશે? તો કે જ્ઞાનાવણી અને દર્શનાવણી કર્મનો તીવ્ર બંધ થશે. પોઈન્ટ સમજાય છે? તો પ્રદોષ નિહવ, નિહવ વસ્તુ સ્વરૂપ ના જ્ઞાન આદિનું છુપાવવું. પોઈન્ટ સમજાય છે? છુપાવવું, કહેવું નહીં. કોઈ મારાથી આગળ વધી જશે એમ કહીને કહેવું નહીં. બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. માત્સર્ય, માત્સર્ય સમજાય છે? માત્સર્ય શું કહે છે? વસ્તુ સ્વરૂપને જાણવા છતાં. હવે આમાં પણ એ જ વાત આવે છે, પહેલામાં શું આવી? જ્ઞાનને છુપાવ્યું. અને બીજામાં શું આવ્યું? કયા પરિણામથી છુપાવ્યું? કે જો હું આને કહીશ તો તે પંડિત થઈ જશે એમ વિચારી કોઈને ન ભણાવવો તે માત્સર્ય છે. પહેલા છુપાવવું જ્ઞાનને, અને પછી આવો ખોટો અભિપ્રાય સહિત છુપાવવું, એનું નામ શું છે? માત્સર્ય. ઈર્ષા, ઈર્ષા માત્સર્ય એટલે એકદમ સિમ્પલ ભાષામાં ઈર્ષા, જેલસી, જેલસી. કોઈ સમજાય છે? લૌકિકમાં પણ કોઈની દુકાન હોય સોના ચાંદીની, આપણા મિત્રની દુકાન હોય સોના ચાંદીની, અને આપણે એની પાસે જઈને આપણે કહીએ કે મને તમારી બાજુમાં બીજી દુકાન ખોલવી છે, તમે મને 5-6 ટીપ તો આપો. સોના ચાંદીની દુકાન ખોલવી છે, તમે મને 5-6 ટીપ આપો, કંઈક સલાહ આપો, કંઈક માર્ગદર્શન આપો, કંઈક ગાઈડન્સ આપો, બોલો શું કરશો? છુપાવશો ને કેમ? કેમ? કારણ કે એની દુકાન ના ચાલે, એની વધારે ચાલશે તો, અરે આવશે તો કોમ્પિટિશન થશે. સમજાય છે? કેટલી બધી માયાચારીના પરિણામ અને જેલસીના પરિણામ થાય છે. છુપાવે જ્ઞાનને, છુપાવે, કોઈને કે નહીં, કેતા ડરે, આગળ વધી જશે એનાથી ડરે, પંડિત થઈ જશે એનું માન વધી જશે, એને વધારે પૂછવા લાગશે, પછી મને કોઈ નહીં પૂછે. કોઈ પકડ જોઈએ કે અભિપ્રાયમાં કેટલા દોષ પડ્યા છે, પ્રણામમાં કેટલી વિપરીતતા ચાલે છે, કેટલી અજ્ઞાનતા ચાલે છે. અરે આ સર્વજ્ઞ પરમાત્માનો માર્ગ છે. કુનકુન આચાર્ય જેને ગ્રંથ નહીં લખ્યા હોત તો, આ વાત ન કીધી હોત તો, ગુરદેશી આ વાત ન કીધી હોત તો, તુમ સા દાની ક્યાં કોઈ હો જક્કો દેવી જક્કી નિધિયા. વિચાર કરો, સમય થઈ ગયો આપણે પૂરો કરવું વાતને, તો અગર આ વાત ન કીધી હોત તો, આ જગતને આ વાત ન બતાવી હોત તો, આ માર્ગ ન બતાવ્યો હોત તો કોઈ મારાથી આગળ વહી જશે, કોઈ આગળ જલ્દી મુનિ દીક્ષા ધારણ કરી લેશે, કોઈ સમ્યક દ્રષ્ટિ થઈ જશે. અરે થઈ જાય ને બધા, અરે બધા સુખી થાય ને, બધાના વાત મળે ને, કોઈ દુખી ન રહે, એવી ભાવના આત્માથી હોવી જોઈએ. બધા વાત સાંભળે, બધાના વાત મળે, બધાના માર્ગ મળે, બધાના ભેદ વિજ્ઞાનની કળા મળે, ઉદયના પ્રસંગમાં બધા મસ્ત રહે, કોઈ દુખી ન રહે, બધા પ્રસન્ન રહે, બધા ગુરુદેશના તત્વને જીવનમાં ઉતારે, બધા મોક્ષે જાય, જલ્દી જલ્દી સુખી થાય, જલ્દી જલ્દી તીર્થંકર કરીને મોક્ષે જાય, તીર્થની સ્થાપના કરીને મોક્ષે જાય, જીનવાણીનો પ્રચાર કરીને મોક્ષે જાય, એવી ભાવના હોવી જોઈએ. કેટલી સંકુચિત, કોઈ કેટલી વાત છે, કોઈ વિદ્વાન કોઈ બીજા વિદ્વાનની પ્રશંસા સામી નથી શકતા, શું કામ નથી સામી શકતા ભાઈ, એકી આગળ વધી જશે તો, આમ થઈ જશે તો, અરે તમે શું કરી રહ્યા છો? ગુરુદેશીના શિષ્ય થઈને અગર આપણા અંદરમાં કોઈ પણ આવા પરિણામ હોય તો પરિણામ નીકળી જવાય, સમજાય છે? અરે સાધર્મી છે આપણે બધા, આપણે બધા ગુરુદેશીના શિષ્ય છે. બહુ સરસ વાતો છે. અંતરાય, સાચી જ્ઞાનની પ્રાપ્તિમાં વિઘ્ન નાખવું, જ્ઞાનની પ્રાપ્તિમાં વિઘ્ન નાખવું. કોઈ સારું કામ કરે છે, જ્ઞાનનો પ્રચાર કરે છે, એમાં વિઘ્ન નાખવું, એમાં બાધા પહોંચાડવી, એ કામને અટકાવવું, એ કામને રોકી દેવું, એ કામને થવા ન દેવું, એમાં જ્ઞાનનો પ્રચાર છે, તીર્થનો પ્રચાર છે, જીનવાણીનો પ્રચાર છે, મંદિરનો પ્રચાર છે. કોઈ તમને કોઈ પણ વાત લો, એમાં બાધા નાખવી, અટકાવી દેવું, રોકી દેવું, હર્ડલ્સ પહોંચાડવા, દુઃખી કરવા, સામેવાળાને નીચે દેખાડવા. પોઈન્ટ સમજાય છે? આ બધા તીવ્ર જ્ઞાનવાણી કર્મના બંધનું કારણ છે, તીવ્ર મૌન્ય કર્મના બંધનું કારણ છે. મૌન્યમાં તો ગજબની વાતો આવશે, બધી વાતો લખી છે અહીંયા. જો પર દ્વારા આસાદન, પર દ્વારા પ્રકાશ થવા યોગ્ય જ્ઞાનને રોકવું, જ્ઞાનને રોકવું. કોઈ કોઈ જીનવાણી છપાય છે એને રોકી દેવું. તમે વિચાર કરો, ગુરુદેવજીનો કેટલો વિરોધ થયો હતો પહેલા. હમણાં જ મને એક આવ્યું વોટ્સએપ ઉપર, પાલુ ડોક્ટરે મને મોકલ્યું હતું, એટલું સરસ આપણે આમનું મોકલ્યું હતું મને, આપણે બાબુજીનો. બાબુજી કોટામાં હતા ત્યારે બાબુજી પ્રવચન કરતા હતા, યુગલ કિશોરજી બાબુજી, અને એમને સ્વાધ્યાય મંદિરમાં ગુરુદેવજીનો ફોટો લગાડ્યો. ગુરુદેવજીનો ફોટો લગાડ્યો તો જે વિરોધી હતા ને, સમજાય છે, એ બધા આવીને ફોટો ઉતારો, ફોટો ઉતારો, ફોટો ઉતારો. વાત સોનગઢ પહોંચી, ઘણી બધી વાતો છે એમાં, વાત સોનગઢ પહોંચી અને શિબિર ચાલતી હતી સોનગઢમાં. રામજી દાદા અને જે બાબુજી હતા, જે બાબુભાઈ ફતેપુર વાળા, બધા પહોંચ્યા ત્યાં. અને ગુરુદેશજીએ કીધું કે કોઈને અગર દુઃખ થતું હોય તો ફોટો ઉતારી દેજો, કોઈ દમ નથી. કેવી કેવી દ્રષ્ટિ છે, વિચાર કરો કેવી દ્રષ્ટિ છે. તો વિઘ્ન પહોંચાડવું, ફોટો ઉતારી દો, જીનવાણી કાઢી નાખો, સોનગઢથી છપાયેલી જીનવાણી અમે નહીં સ્વીકારી, આમ નહીં કરીએ, તેમ નહીં કરીએ. કેટલા લોકોએ વિઘ્ન પહોંચાડ્યા તો પણ ગુરુદેવશ્રી ને ગુરુદેવશ્રીના અનુયાયી, સ્ટ્રોંગ અનુયાયી હતા, એ ડગ્યા નહીં, માર્ગથી ડગ્યા નહીં. વિઘ્ન પહોંચાડવા વાળાએ વિઘ્ન પહોંચાડ્યું, પરંતુ માર્ગથી ન ડગવું એનું નામ જ ખરેખર ખરેખર એક આત્માર્થી અને સાધર્મી છે. પોઈન્ટ સમજાય છે? બરાબર. તો આ રીતે, અને ઉપઘાત તો કેટલા થયા? પ્રદોષ, નિનવ, માત્સર્ય, અંતરાય. અંતરાય પહોંચાડવો કોઈને, કોઈ કાર્યમાં અંતરાય પહોંચાડવું. પછી આસાદન અને ઉપઘાત, સત્ય યથાર્થ પ્રશસ્ત જ્ઞાનમાં દોષ લગાડવો અથવા પ્રશંસા કરવા લાયક જ્ઞાનને દૂષિત કરવું, કોઈના જ્ઞાનને દૂષિત કરવું, કોઈના જ્ઞાનને હીન બતાવવું. આને કાંઈ નથી આવડતું, આ બરાબર નથી, આમ નથી, અરે એની અપેક્ષા સમજો, ઉડાવી નહીં દોવા. પોઈન્ટ સમજાય છે? તો ઇન શોર્ટ, આ જે બધા નામ મેં લીધા એનું એકમાત્ર તાત્પર્ય એ છે કે જ્ઞાનમાં દોષ લગાડો, જ્ઞાનની વિરાધના કરવી, એનાથી જ્ઞાનાવણીય કર્મનો તીવ્ર બંધ થાય. જ્ઞાનનો દુરુપયોગ કરવો, મેઇન મેઇન પોઈન્ટ યાદ રાખો, દુરુપયોગ કરવો, જેલેસી, ઈર્ષા, કોઈને નીચા દેખાડવા, કોઈના કાર્યમાં વિઘ્ન પહોંચાડવું, ધાર્મિક કાર્યમાં વિઘ્ન પહોંચાડવું, રોકવું, કાર્યને રોકવું, સમજાય, બાધા પહોંચાડવી, વિઘ્ન પહોંચાડવું, અટકાવી દેવું, દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવનાને અટકાવી દેવું, જીનવાણીને જીનવાણી છપાતી અટકાવી દેવી, જ્ઞાનમાં દોષ લગાડવો, કોઈને દીન બતાવવા, હીન બતાવવા. આ પ્રકારે જ્ઞાનાવણી અને દર્શનાવણીય કર્મનો તીવ્ર બંધ થાય છે. તમે આમાં વાંચી લેજો કેટલી બધી વાતો લખી છે. વિશેષ ચર્ચા હવે આગળના કર્મોની આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. हे जिनवाणी भारती तोहे जपो दिन रैन, जो तेरी शरणाग्रहे सो पावे सुख चैन। जिनवाणी के ज्ञान से सूझे लोकालो, सुवाणी मस्तक नमो सदा देत तू लो। अनेकान में नित्य बोधिनी द्वादशांगी परमकारी जिनवाणी मातनो जय हो। हम भक्तों ने अनंतकारी कहान गुरु देव नो जय हो। सत्य सनातन प्रशमूर्ति भगवती मात नो जय हो। सत्य सनातन स्वानुभूति मय दिगंबर जैन धर्म नो जय हो।